તારીખ 6/3/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 297 298 અને 299 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 235
પ્રશ્ન 297 પાનું 170 ભાવનાનો વિષય ચાલ્યો છે પુરુષાર્થમાંથી. ભાવના છે પણ પુરુષાર્થ નથી, એટલે ભાવના ઉપર ઉપરની છે, ઉપર ઉપરની કર્યા કરે છે. પુરુષાર્થ પ્રગટ થતો નથી ત્યાં સુધી કામ થતું નથી. જોકે પુરુષાર્થનો પ્રેરક બળ તો ભાવના જ છે, પણ તે યથાર્થ ભાવના છે. પ્રશ્ન એ ઉઠાવ્યો ફરીને કે ભાવના કરવી સહેલી પડે છે અને પુરુષાર્થ કરવો અમને અઘરો પડે છે. ભાવના તો અમે કરીએ છીએ, ઉપર ઉપરની ચાલે છે ને, એટલે તો એમાં કંઈ બહુ મોટી વાત નથી લાગતી, પણ કોઈ પુરુષાર્થ તો ચાલતો નથી. સમાધાન, પુરુષાર્થ અઘરો પડે છે. જેવું વસ્તુનું સ્વરૂપ છે તે પ્રમાણે કાર્ય કરવું જોઈએ. આવે છે ને કે મને બંધન છે, બંધન છે એમ વિચાર કર્યા કરે તો બંધન તૂટતું નથી, બંધનને તોડે તો બંધન તૂટે છે. એ વિષય સમયસારના બંધ અધિકારનો છે કે કોઈ બંધની ચિંતા કરે તો તેથી કાંઈ બંધ મટતો નથી, પણ બંધને છોડે તો બંધ છૂટે છે, અથવા છોડવાનો પુરુષાર્થ કરે તો બંધ છૂટે છે. પણ એ પુરુષાર્થ અઘરો પડે છે એટલે શું છે કે પોતાની રુચિ નથી, રુચિ અનુયાયી વીર્ય છે, પોતાની રુચિ નથી એટલે અઘરો પડે છે. રુચિ હોય તો એટલો અઘરો નથી પડતો, સહજ ચાલે છે. કામ તો એટલું છે કે જેવું વસ્તુનું સ્વરૂપ છે એ પ્રમાણે કાર્ય કરવું છે, અથવા તો જે કાંઈ સમજાણું છે વસ્તુનું સ્વરૂપ એ અનુસાર અમલીકરણ કરવું છે, તે અનુસાર તે પ્રમાણે અમલીકરણ કરવું છે. બાકી બીજા વિકલ્પ કરવાથી તો કાંઈ ફાયદો નથી. બંધન ના કરે, દોષ ના કરે. આપણે દોષની ચર્ચામાં એ વાત લઈએ છીએ કે ભાઈ મને આ દોષ પકડાવો, મને આ દોષ પકડાવો, એટલું નહીં, તમે પ્રયત્ન કયા પ્રકારે કર્યો. દોષ થયો તો એની પાછળ અભિપ્રાય શું હતો અને અભિપ્રાય મટવા માટે શું કર્યું, આ રીતે ચાલુ ચર્ચામાં અમુક પ્રશ્નો ઉઠાવ્યા છે. તાત્પર્ય એ છે કે સમજણ અનુસાર પ્રયત્ન અમલીકરણનો ચાલવો જોઈએ. ત્યારે એ પ્રશ્ન લીધો માજી જરા આગળ આવવા છે સાંભળવા. પ્રશ્ન, બંધન તોડવા આપની પાસે બધા આવે છે? સીધું એમના ઉપર લીધું તો એવી રીતે તો કાંઈ એમ જવાબ ના આપે, ખા બરાબર છે હું તો કહે નહીં. બંધન તોડવા આપની પાસે બધા આવે છે? તો ઉત્તર એમ દીધો કે બંધન તોડવું તે પોતાના હાથની વાત છે, બીજા તોડી દેતા નથી. અમે કાંઈ તમારું બંધન નહીં તોડીએ, તો તમારા પુરુષાર્થથી તમારે તોડવું પડશે. ગુરુદેવને કોઈ કોઈની ભક્તિની વાત કરે તો ના પાડે, તમારો રાગ છે, તમારો રાગ છે એમ કરે. બેન્સરીની ભક્તિની વાત આવે તો પાછું બહુ કે જેટલું કરો એટલું ઓછું છે, એમ કે તમે એને વળગી રહેજો, પગના તળિયા ચાટવા, ભાવથી પણ એના દર્શન કરશો તો તમને કર્મ તમારા કર્મબંધ ઢીલા પડી જશે, બેનશ્રીના ભાવથી પણ દર્શન કરશો તો તમારા બંધન ઢીલા પડી જશે, પોતાની વાત આવે ત્યારે એવી રીતે નથી, એ તો સ્વાભાવિક વાત છે. બંધન તોડવું તે પોતાના હાથની વાત છે, બીજા તોડી દેતા નથી. શાસ્ત્રમાં આવે છે કે કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શૃંખલા મોક્ષનું કારણ નથી, બંધધિકારનો વચનામૃત છે. એ કર્મથી બંધાયેલા એવા જીવને બંધ સંબંધની જે વિચાર શૃંખલા છે તે મોક્ષનું કારણ નથી. બંધને કાપવાથી બંધ છૂટે છે, ત્યાં એવી વાત લીધી છે. હું જુદો હું જુદો એમ ભાવના કરે, વિચાર શૃંખલા કર્યા કરે, તેનાથી બંધન તૂટતું નથી. ભલે બીજી ભાવના કરે તેના કરતા જુદો છું એમ વિચારો ભાવના કર્યા કરે તે ઠીક છે, પણ જુદા પડવાનો પ્રયત્ન કરે તો જુદો પડે. આમ વાત લીધી છે. શું કેવું છે કે હું જુદો છું એમ ભાવના કરે, એટલે શું છે કે ઉપરની ભાવનાથી વિકલ્પ ચાલે તો એથી કામ નથી થતું, એને વિચાર શૃંખલા કીધી છે. હા, એટલે શું છે કે પ્રયત્ન જુદી વસ્તુ છે, વિકલ્પ જુદી વસ્તુ છે, બે જુદી જુદી વસ્તુ છે. ગુણ ભેદે પણ ભેદ છે અને પરિણામ ભેદે પણ ભેદ છે. પુરુષાર્થ છે એ પુરુષાર્થ છે અને વિકલ્પ છે એ વિકલ્પ છે. હા, એવું છે કે અનાદિથી એકત્વ ઘણું કર્યું છે, મમત્વ ઘણું કર્યું છે, પોતાપણું ઘણું કર્યું છે, પરમા પોતાપણું જીવે અનાદિથી ખૂબ કર્યું છે, એટલે એથી ઉલટો પુરુષાર્થ અઘરો પડે છે જીવને, પણ છતાંય ન થઈ શકે એવું નથી. અનંતા જીવોએ કર્યું છે, કર્યો છે પુરુષાર્થ, અને આપણે પણ કરી શકીએ છીએ એમ વિચારીને એમ નિશ્ચય કરીને આપણે પુરુષાર્થમાં જોડાવવું જોઈએ. એમાં શું છે કે જે સાંભળ્યું છે બૌદ્ધિક તરથી સ્તરે સંમત કર્યું છે, સાંભળ્યું છે સંમત પણ થયું છે, પણ સ્વલક્ષી નથી, એટલે પોતાની જાતને ભેળવ્યું નથી, એટલે એ શ્રવણ પરલક્ષી શ્રવણ છે, એ સમજણ છે, એનાથી ખોટું સમાધાન કરી લે છે. કેવી રીતે કે હું જુદો છું હું ભિન્ન છું, ભિન્ન છું એમ હું કરું તો છું જ, અને એમ જ કરવાનું કીધું હતું ને એમ હું કરું છું. એવી રીતે જીવ ભૂમિકા અનુસાર સમાધાન નહીં કરતા, બીજી રીતે સમાધાન કરે છે. જે ભૂમિકામાં જે વાત સમાધાનથી લેવી જોઈએ એના બદલે ઉપરની ભૂમિકાની લઈ લે, કેટલાક તો જ્ઞાન દશાને લઈ લે છે. હું જ્ઞાતા દ્રષ્ટા છું એમ રહેવાનો પ્રયત્ન કરું છું, થઈને થશે નહીં કાંઈ, કશાય મન થશે એટલે એમ લાગશે કે જો કંઈક આપણે આટલું કર્યું તો એનું પરિણામ પણ આવ્યું કંઈક, એમ પણ એ ભૂલ થવાને ભૂલને દ્રઢ થવાનું કારણ બની જશે. દરેક મિથ્યાત્વ થઈ જાય એ પણ એક ભૂમિકા અનુસાર સમાધાન ન કરે અને બીજી રીતે સમાધાન કરે તો એ પણ એક વિપર્યાસમાં જ જાય છે. સત્સંગની જરૂર એટલે પડે છે ત્યાં, બહુ ભાગ એ બાબતમાં જીવ અજાણ છે. ભૂમિકા અનુસાર સમાધાન કરવું એ પોતાને જ ખબર નથી હોતી કે આ ભૂમિકામાં મારે આ રીતે સમાધાન કરાય કે ન કરાય. એવા પ્રકારની આગળ વધવા માટેની પ્રયત્નમાં, આગળ વધવા માટેની કાર્ય પદ્ધતિમાં ડગલે ને પગલે ભૂલ થવાની શક્યતા રહેલી છે. એટલે બીજા માર્ગે ન ચડી જવાય એના માટે સત્સંગનો આશ્રય કરવો, સત્સંગને આરાધવો, એ વાત કૃપાળુજીને મુખ્યપણે કરી છે. શું કે છે, હું જુદો એમ ભાવના કરે ઉપર ઉપરની, વિચાર શૃંખલા કર્યા કરે એટલે વિચાર્યા જ કરે, બીજું ન વિચારે, એ જ વિચારે. તેનાથી બંધન તૂટતું નથી, એનાથી કઈ બંધનો નાશ થતો નથી. ભલે બીજી ભાવના કરે તેના કરતાં જુદો છું એમ વિચારોને ભાવના કર્યા કરે તે ઠીક છે, એટલે બીજા વિચારના કરતાં ઠીક છે. જેમ કે પહેલા પોતે પોતાનો ભૂલ પકડતો જ નહોતો, દોષ પકડતો જ નહોતો, હવે પરિણામોની ચર્ચાથી તો શરૂ કર્યું, કંઈક વિચાર કરું કે ક્યાં આખા દિવસમાં મારો દોષ થાય છે, પણ એટલું પૂરતું નથી. એમ નહોતો કરતો એના કરતાં ઠીક છે, પણ જુદા પડવાનો પ્રયત્ન કરે તો જુદો પડે, એટલે પુરુષાર્થ કરે તો જુદો પડે. અને એ ભેદ જ્ઞાનનો પુરુષાર્થ પ્રયોગાત્મક છે, ભેદ જ્ઞાનનો પુરુષાર્થ વિકલ્પાત્મક માત્ર નથી. ભલે સ્વવિકલ્પ દશામાં એ પુરુષાર્થ છે તો પણ તે વિકલ્પાત્મક કેવળ નથી, એ પ્રયોગાત્મક છે. એટલે અનુભવની ભૂલ અનુભવ પદ્ધતિથી તૂટે એમ છે. પ્રયોગ ન સમજાય એને વિકલ્પની વાત પકડાઈ જાય છે, અને એ વિકલ્પ કર્યા કરે છે, અને વિકલ્પે ચડે છે એમ બને છે. જેમ બીડીનું બંધન છે, દ્રષ્ટાંતમાં બંધન છે અને તે તોડવું છે એમ વિચાર કરીએ તો બંધન ન તૂટે. આ બેડીનું બંધન છે એનેથી ન તૂટે. આ બેડી ને તૂટી જાય તો સારું, આ બેડી છૂટી જાય તો સારું, પણ એનેથી ન તૂટે. પરંતુ તોડવાનું કાર્ય કરે તો જ તૂટે છે, એટલે બેડીને તોડે તો જ તૂટે છે. તેવી રીતે મુમુક્ષુતા હોય તેથી ભાવના કર્યા કરે કે હું જુદો છું, આ મારું સ્વરૂપ નથી, સ્વરૂપ ક્યારે પ્રગટ થાય એમ વિચાર કર્યા કરે. શું આ ક્ષેત્રમાં આવેલો જીવ એટલું તો કરે છે, પણ તેવા વિચાર માત્રથી કાંઈ થતું નથી. શું લીધું કે એવા વિચાર પહેલાં નહોતો કરતો, હવે એવા વિચાર કરે છે, તો કાંઈક તો કર્યું કે નહીં એને, એને ના પાડી, પણ વિચાર માત્રથી કાંઈ થતું નથી. જુદી વાત કરે છે, કર વિચાર તો પામ એમ લીધું, એ પકડી રાખે. જો હવે કર વિચાર તો પામ એમ કીધું કૃપાળુદેવ, અમે વિચાર તો કરીએ છીએ, તો એ વિચાર નહોતો કરતો એને માટે છે. એ ઉપદેશ કોને માટે છે કે જરાય વિચાર નહોતો કરતો એને માટે છે. હવે વિચાર કરતો એને શું કે, પુરુષાર્થ કર, એટલો વિચાર કરવાથી નહીં પતે, તારું કામ નહીં થાય. અને દરેક સ્તરે એવો જ ઉપદેશ હોય છે કે સત્સંગમાં ન આવતો હોય તો એને કંઈક, તારે સત્સંગ તો મસ્ત છે, કરવો જોઈએ, એ વગર બીજું કોઈ સાધન નથી અત્યારે, શું અથવા ત્રણે કાળે બીજું સાધન નથી. આવતો એને શું કે, રૂટિન કોર્સમાં આવવાનું નથી, કાંઈ રૂટિન ન થઈ જવું જોઈએ, ભાઈ ચાલો એક કલાક જઈ આવ્યા આપણે, એમ ન ચાલે. સત્સંગ કર્યા પછી શું અમલી કરવાનું, શું ફેર પડ્યો, શું તો હું પરિણામને સમજતો થયો કે મને હું કેવા કેવા દોષ કરું છું અને એનું નિવેદન પણ કરું છું. ઠીક છે, એટલેથી એ ન પતે. એટલે જેમ જેમ એ નજીક આવતો જાય ને એમ એને ઉપરના ઉપરના પગથિયે ચડાવવા પડે, એટલું ન ચાલે. પરિણામમાં દોષ થયો ખબર પડી તો પાછળ અભિપ્રાય શું હતો એ તપાસ્યો. ત્યાં સુધી ઊંડું ગયો તો ઉનાળમાં ગયો, દોષનું મૂળિયા સુધી પહોંચ્યો, ન પહોંચ્યો હોય તો પહોંચી જાય. હું પહોંચ્યો એટલે એટલું પર્યાપ્ત નથી. હવે એનો એને એને એનું સાફ કરવા, એને નિવૃત્ત કરવા એ પ્રયોગ શું કર્યો અને એ ભૂમિકાનો પ્રયોગ કર્યો કે બીજો કર્યો, એમ છે. એવી રીતે વ્યવસ્થિત રીતે પુરુષાર્થ થાય તો કામ થાય, થાય ને થાય જ, ન થાય એવું બને નહીં. અને બીજી રીતે થાય તો પણ કામ ન થાય અને કદી ન થાય. પણ વિચાર માત્રથી કાંઈ થતું નથી. વિચાર તેને એક બાહ્ય સાધન તરીકે બને, એને બાહ્ય સાધનમાં લીધો તો સત્સંગ તો બાહ્ય સાધન થઈ જ ગયું. વિચારને બાહ્ય સાધનમાં લીધો, અંતરંગ સાધનમાં પુરુષાર્થ લીધો છે. એટલે વિચાર ભાવના ઉપર ઉપર નહીં થઈ, બધું બાહ્ય સાધનમાં ગયા. વિચાર તેને એક બાહ્ય સાધન તરીકે બને, પણ તોડવું પુરુષાર્થથી તોડવું તો પોતાના હાથની વાત છે અને તોડ્યા વગર બંધન તૂટતું નથી. હવે અહીંયા આપણે થોડો વિશેષ વાત એ રીતે લઈએ કે જુદા પડવું છે એમાં હું જુદો છું એ વિકલ્પ છું અને હું જુદો છું એ પુરુષાર્થ છું, આ બે વાતને આપણે જરા સ્પષ્ટ થાય એટલું વિચારીએ. કે સમજાણું કે હું જુદો છું, પણ જ્યાં સુધી હજી જ્ઞાન પ્રધાનતા નથી અને રાગની પ્રધાનતા રહી છે ત્યાં સુધી વિકલ્પ ચાલવાનો. જુદો છું એ વસ્તુનું સ્વરૂપ છે. આત્મા પરથી, પરદ્રવ્યથી, પરદ્રવ્યના ભાવોથી, પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના વિભાવોથી ભિન્ન છે, એ તો વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુનું જે સ્વરૂપ છે એ પ્રમાણે અનુભવ નથી, એ ભૂલ છે. ભૂલ શું છે? એ પ્રમાણે અનુભવ નથી. પહેલાં તો સમજણની ભૂલ હતી કે પહેલાં બધું એક જ સમજણમાં એક હતું. હવે આ આટલા સત્સંગથી, સ્વાધ્યાયથી એ વાત સમજાય છે કે હું ભિન્ન તો છું, પણ જ્ઞાન જે અનુભવ કરે છે એ ભૂલ કરે છે. સમજણ અને અનુભવમાં ઉલટું સુલટું છે. સમજણ એમ છે કે આત્મા ભિન્ન છે, અનુભવમાં અભિન્ન અનુભવ થાય છે. તો ભિન્નપણે અનુભવવાનો પ્રયત્ન અને પુરુષાર્થ, એ પુરુષાર્થ છે. ભિન્નપણે વિકલ્પ થાય એ પુરુષાર્થ નથી, એ વિકલ્પ છે. અનુભવવાનો પુરુષાર્થ થવો જોઈએ, એને ભેદ જ્ઞાનનો પુરુષાર્થ કહે છે. ભિન્ન છે તો ભિન્ન જ છે, તો વસ્તુનું સ્વરૂપ છે, પણ અનુભવનું શું? ભિન્ન અનુભવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એ ભિન્ન અનુભવવાનો પ્રયત્ન જ્ઞાન વેદન સિવાય બીજા પ્રકારે થતો નથી. વેદન છે એ પરનું થઈ શકતું નથી, વેદન પરમાં ભણતું નથી અને વેદનમાં પરનું વેદન કે પરને આવવાનો, પર પ્રવેશ થવાનો, પર ભાવ પ્રવેશ થવાનો કોઈ અવકાશ નથી. જ્ઞાન જુદું અને રાગ જુદો ત્યાં સુધી લેવો પડે છે. કેમ જે વિકલ્પ છે જુદો છું જુદો છું જુદો છું એવો જે વિકલ્પ છે એ વિકલ્પથી પણ ભિન્ન ભિન્ન છું એમ વાત છે. જેને પુરુષાર્થ નથી ચાલતો અથવા પ્રયોગ નથી ચાલતો એ વિકલ્પ માત્રથી સંતુષ્ટ છે. હું જુદો છું એવા ભાવો કર્યા જ કરું છું, એવા વિકલ્પો કર્યા જ કરું છું, વિકલ્પોનો ભાવો કહે છે. પણ એમાં જે વિકલ્પ જુદો છું એવો જે વિકલ્પ છે એનાથી હું ભિન્ન જ્ઞાનમય છું ત્યાં સુધીનો પુરુષાર્થ પ્રયોગમાં હોવો જોઈએ, તો જુદો પડે એમ વાત છે. એની સાથે ભેદતા ચાલતી હોય અને માને કે હું કંઈક પુરુષાર્થ કરું છું, થતો હોય વિકલ્પની સાથે એકત્વનો પુરુષાર્થ. એટલે સોગાનીજીના જે જીવન પરિચયમાં એક વાત આવી છે એ બહુ મહત્વપૂર્ણ વાત છે. ગુરુદેવના પ્રવચનમાં તો અનેક વાત આવી હશે, એક કલાકના પ્રવચનમાં તો ઘણી વાત. એમણે જે સાંભળ્યું એ મહત્વપૂર્ણ એક વાત સાંભળી કે જ્ઞાન અને રાગ જુદા છે. જ્ઞાન ને રાગ જુદા છે. તો અત્યાર સુધી એમનો જે પ્રયત્ન હતો એ રાગ રૂપ હતો. ભલે ધ્યાન કરવા બેસતા હતા, ભલે શાસ્ત્રો વાંચતા હતા, ભલે પૂજા ભક્તિ કરતા હતા, ખૂબ પ્રયત્નો કર્યા પણ એનો રાગ જ કર્યા કર્યો છે. જ્ઞાનને ક્યારેય એમણે જુદો પાડવાનો, જુદો અનુભવ કરવાનો પ્રયત્ન નથી કર્યો. ભિન્ન જ્ઞાનને અનુભવ કરવામાં લેવું અથવા એકલા જ્ઞાનને અનુભવમાં લેવું, જ્ઞાનને ભિન્નપણે અનુભવમાં લેવું એ શાસ્ત્ર સ્વાધ્યાયનું ફળ છે. શાસ્ત્ર સ્વાધ્યાયનું ફળ શું? આ વિષય ચાલ્યો છે સમયસારમાં, બંધધિકારમાં. એ શાસ્ત્ર સ્વાધ્યાયનું ફળ શું? કે ભિન્ન જ્ઞાનમય આત્માનું જ્ઞાન કરવું તે શાસ્ત્ર સ્વાધ્યાયનું ફળ છે. તો એ જ્ઞાનમાં જે અનુભવ છે, અનુભૂતિ સ્વરૂપ છે, વેદન સ્વરૂપ છે, એનું એકલું વેદન જુદું પડીને આવે ત્યારે એ રાગથી જુદો પડે છે. અને એ મુદ્દાની વાત એમને પકડાની. પાત્રતા વિશેષ લઈને આવેલા, વિશેષ પાત્રતામાં તો શું થયેલું કે આત્મશાંતિ સિવાય ચેન નહોતો અને વિકલ્પ માત્રમાં દુઃખ લાગતું હતું, અતિશય દુઃખ લાગતું હતું, થાકી ગયા હતા વિકલ્પથી. પણ એ વિકલ્પથી કેમ વિરામ પામવું, કેમ છૂટું પડવું, એવી જે ભેદ જ્ઞાનની કળા છે એ એમને ગુરુગમ સિવાય સમજાય એવી પરિસ્થિતિ કોઈ જીવને નથી હોતી. એમને તો શું, કોઈ જીવને નથી હોતી. એ વિષય પ્રેક્ટિકલ સાઈડનો છે, પ્રયોગાત્મક છે અને થિયરીથી પ્રયોગ નથી સમજાતો. એટલે ગુરુદેવના પ્રત્યક્ષ યોગે એ વાત એમને પ્રયોગાત્મકપણે જોવા પણ મળી. બે વાત સાથે બની, નહીતર દિગંબર શાસ્ત્રોમાં વિજ્ઞાનનો વિષય તો આવે છે ને, એમને શાસ્ત્રો ખૂબ વાંચાતા, વિદ્વાન પંડિત રોકીને શાસ્ત્રો વાંચાતા ને સમજાતા, પણ વિધિનો પત્તો નહોતો લાગ્યો. ગુરુદેવને એમણે પરિણમતા જોયા, કહેતા જોયા નહીં. જ્યારે એમ કે રાગ અને જ્ઞાન જુદા છે એટલે એ જુદા પરિણમનમાં પણ જુદા હતા, કહેનારના પરિણમનમાં પણ જુદા હતા. અને એ એમના મતિ જ્ઞાનના નેત્રોએ જોયું, મતિશ્રુતના નેત્રોએ જોયું કે અરે આમ જુદા જુદી ધારા ચાલે છે આ તો. બસ એ પ્રયોગ થઈ જાય. એવું જે ગુરુદેવનું અંતરંગ દર્શન છે એ એમનું પહેલું સંકેત બન્યું. પછી પોતે ભેદ જ્ઞાનના પુરુષાર્થે ચડ્યા, અને અનુભવ સુધી પહોંચાય એમાં બીજું ને ત્રીજું સમ્યક થઈ ગયું. પણ મૂળ વાત જે છે એ પુરુષાર્થને છે, અને પ્રત્યક્ષ યોગનો મહત્વ આ રીતે છે, નહીતર બીજી કોઈ રીતે એ પ્રયોગ જોવા મળતો નથી. અને એ પ્રયોગ તો રેર કેસમાં જોવા મળે એટલે એનું મહત્વ વિશેષ વધી જાય છે. એ રીતે બંધન તોડવા ભલે જ્ઞાની પાસે જાય તો પણ પુરુષાર્થ તો મોમક્ષુ પૂર્વક કરે છે, એને તો જોવા મળે છે, સમજવા મળે છે જોઈને, પણ પછી કાર્ય એને પોતાને પોતાની યોગ્યતાથી ઉપડે છે ત્યારે કામ થાય છે. પછી પોતાને એ પ્રકાર બહેનો એનો મહિમા ઉપકાર બુદ્ધિ ગમે તેટલી આવે એ પણ પોતાને લાભ અનંતો થાય છે, એટલે ભક્તિનો પ્રકાર પણ એવો જ આવે છે. તો એમણે પણ ઓવરબાઉન્ડ મારી છે ભક્તિ કરવામાં, આમ તો નિશ્ચિત પ્રધાનતા એમના વચનોમાં ખૂબ છે પણ ભક્તિમાં તે એમની બેહદતા ઘણી છે. ગુરુદેવ તો મારા માટે અનંત તીર્થંકરોથી અધિક છે, એક તીર્થંકર નહીં અનંત તીર્થંકરથી અધિક છે. કેમ કે અનંત તીર્થંકરોના સમોસરણમાં મારો આત્મા ભટકી આવ્યો, મને કાંઈ લાભ ન થયો, અપૂર્વ લાભ અહીંયા થયો છે, માટે અનંત તીર્થંકરોથી અધિક છે. જગતમાં કરોડપતિ અબજોપતિ ઘણા હશે, પણ મને જેણે ખરે વખતે મદદ કરી એ જ મારા માટે બધા કરોડપતિને અબજપતિ કરતા વધારે છે એ ન્યાય. અથવા ડૂબતા માણસને શું સ્ટીમરો ઘણી હોય, વહાણ ઘણા હોય દરિયામાં, પણ જે હોડકાએ એને બચાવ્યો એ જેને ખાલી દોરડું નાખીને બચાવી લીધો એ એના માટે સ્ટીમરથી પણ વધારે થઈ ગયું. એવી રીતે એ વાત એમ જ આવે અને એવી રીતે જ આવે. ભક્તિ ભક્તિની રીતે ભક્તિના પરિણામ આવે છે, સિદ્ધાંત સિદ્ધાંતની રીતે સમજવા મળે છે, બંને પોતપોતાના સ્થાનમાં પોતાનું મહત્વ રાખે છે, ધારણ કરે છે, એમ સમજવા યોગ્ય છે. 298 થયો પ્રશ્ન આવે છે ને કે જ્ઞાનીનો એક શબ્દ કાને પડે અને અંદરમાં પલટો ખાઈ જાય, એવું આવે છે ને. સમાધાન, પોતાના પુરુષાર્થથી પલટો ખાય છે, પુરુષાર્થ વગર પલટો ખાતો નથી. ભલે એક વાક્ય વિજ્ઞાનનું કાને પડ્યું શું, પણ પુરુષાર્થ ઉપડ્યો એના પ્રમાણમાં કામ થયું. નહીતર એ પ્રવચન તો બીજા પણ 200-300 જણાએ સાંભળ્યું હશે, એ પ્રવચનમાં કાંઈ સોગાનીજી એકલા તો નહોતા, 200-300 જણા સ્વાધ્યાયમાં બેસે છે. પણ જે પુરુષાર્થ કરે છે એને કાર્ય થાય છે, પુરુષાર્થ ન કરે પુરુષાર્થ ન થાય એને કાર્ય ન થાય, સીધી વાત છે. કાને પડ્યો એનો અર્થ શું? પુરુષાર્થ ઉપાડ્યો તો કાને પડ્યું, પુરુષાર્થ ન ઉપાડ્યો તો કાને ન પડ્યું. ઘરમાં કે ઓફિસમાં કોઈને કામ સોંપવામાં આવે, હા કર્યા કરે ને કામ કામ ન કરે, ત્યારે શું કે ભાઈ કાન હોરું કાઢી નાખે છે, શું કહેવાય છે આપણે ત્યાં, કાન સંસ્રો કાઢી નાખે છે. એટલે શું છે, સાંભળે છે અને કીધું માનતો નથી, તો એને કાને પીડ્યું ક્યાં વાત રહી, તો બારોબાર ગયું. અને જે પુરુષાર્થ એને સાંભળતા ઉગડ્યો એને ઝીલ્યું, એને ખરેખર ઝીલ્યું. એટલે સત્સંગનો આશ્રય કરવો, સત્સંગ આરાધવું, એ એનું નામ છે. ઝીલવું, પોતાના પુરુષાર્થથી પલટો ખાય છે, પુરુષાર્થ વગર પલટો ખાતો નથી. માટે બધામાં ઉપાદાન પોતાનું છે, ઉપાદાન પોતાનું છે. ઉપાદાનથી એમ કે લેવું તમારે, નિમિત્તવાળા એમ ન કે તમારે નિમિત્તથી લેવું. હે, હા, સીધી વાત છે. એમાં શું છે કે બંધન વધી જાય છે. કૃપાળુદેવે વાત કરી 212 પત્રમાં કે જ્ઞાની પુરુષથી આશ્રય કરવાની મેં વાત કરી તો તમે અમને એનું નિશાન એમને એમ કહેવાય કે તમે આ બે 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 બાજુ કરવા બોલો, એવું તો ન કહેવાય. આવું આ કાળના અમે 25મા તીર્થંકર છીએ, બીજા શ્રી રામ છીએ, મુમુક્ષુઓ માટે કલ્પવૃક્ષ છીએ, ભૂતકાળના મહાવીરને શોધવાનું ભટકવાનું ભૂલી જઈને વર્તમાનના મહાવીરને શરણે આવો તો તમારું કલ્યાણ જ છે. આ અમારો હૃદય એમ કે કરુણાથી છલકાતા વચનો નીકળે છે, અહંભાવથી નીકળતા નથી. એવું તો ન કહેવાય કે તમે બે બાજુ કેમ બોલો છો. અને બે બાજુ બોલે કહેશે, બે બાજુ બોલે. એમાં શું છે, એક જ વિષય ઉપર જ્ઞાનીના વચનો જુદા જુદા હોય છે. એક જ વાત, એક જ મુદ્દા ઉપર એ જુદી જુદી વાત કરે છે. હવે તમે પૂછો કે એમ કેમ કે સામાજીવને શું અત્યારે જરૂર છે, એના ઉપર એનો જવાબ છે. તમે પ્રશ્ન લઈને આવો, તમને જે જવાબ મળે એ જ પ્રશ્ન લઈને બીજો આવે અને બીજો જવાબ મળે અને ત્રીજો આવે અને ત્રીજો જવાબ મળે, આવું બને. એવું મેં પ્રત્યક્ષ યુગમાં એવો દાખલો બનેલો. એ સમય સામે બહુ સ્પષ્ટ વાત છે કે જ્ઞાન લક્ષણથી જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરવામાં આવે તો એ નિર્ણય સમય દર્શનનો કારણ બને છે. વાત તો સ્પષ્ટ છે, એ વાત સિદ્ધાંતિક રીતે એમ જ છે. એક મુમુક્ષુભાઈ એ વિશે વિચારીને આવેલા, પણ એનું વજન એ નિર્ણય ઉપર એટલું જતું હતું કે નિર્ણય એના માટે બરાબર નથી એમ સાબિત થતું. પણ એનું જે સમજણ હતી સ્પષ્ટ હતી એ વિષયની, પણ એનું પરિણમન એ પ્રમાણે નિર્ણયાત્મક નહોતો. એટલે એમની બેનશ્રી પાસે ચર્ચા કરે તો બેનશ્રી એનો નિષેધ જ કરતા, એમ નહીં એમ નહીં એમ નહીં. કેમ કે જો એને હા પાડે તો એ જે ભૂલ કરે છે એ પાકી થઈ જાય કે આ બેનશ્રી સર્ટિફાઈ કરે છે મારી વાત, તો એને ના જ પાડી દીધા. સિદ્ધાંતિક વાત બરાબર હતી એને, પણ છતાં બેનશ્રી ના પાડતા હતા. એ જ વાત જો પોતે પ્રતિપાદન કરે તો એમ જ કરે પાછા, પેલા ના પાડતા હતા. એટલે એવી રીતે એક જ વિષય ઉપર, એક જ પ્રશ્નો ઉપર જુદા જુદા મુમુક્ષુને જ્ઞાની જુદો જુદો જવાબ દે છે. જેમ કે 680માં એમ લીધું કે મારા શરણે આવો, કરુણાથી કહું છું, તમારા હિત માટે કહું છું. 212માં ના પડે કે ભાઈ સાહેબ અમને બંધન થાય છે, અમારી ક્યાં એવી દશા છે. હવે આ તમે અમને સત્પુરુષની વાત કરી એમાં તમે અમને ક્યાં નિશાન બનાવ્યા, ના પાડી દીધી. એટલે જ્યારે જે વાત કહેવા યોગ્ય લાગે તે કહે છે, ન સમજે એને પરસ્પર વિરુદ્ધ પણ લાગે, અને સમજે એને એમ લાગે કે બરાબર છે, અહીંયા એમ જ કહેવાય ને અહીંયા એમ જ કહેવાય, એવું છે. અને એવી વાત આવવાની, એક જ મુદ્દા ઉપર વિરુદ્ધ વાત વિરુદ્ધ લાગે એવી વાત આવવાની, પણ એ જે કહે છે તે યોગ્ય જ કહે છે એમ વિશ્વાસ આવે અને સમજવાનો પ્રયત્ન કરે. વિશ્વાસથી તો સમજાય, અવિશ્વાસ સામે ને સમજવાનો પ્રયત્ન કરે તો કોઈ દી ના સમજાય, એવું છે. ગુરુદેવ વખતે એવું મનતું હતું, એક જ મુદ્દા ઉપર જુદી જુદી વાત કરતા હતા. પોતાના પુરુષાર્થથી પલટો ખાય છે, પુરુષાર્થ વગર પલટો ખાતો નથી. એવું છે કે નિમિત્તથી તો કામ થતું નથી, એ ગુરુદેવ જોર જોરથી કહેતા. આપણા હસમુખભાઈ છે, હસમુખભાઈ ગાંધી હતા ને, 40 વર્ષે નિવૃત્તિ લઈ લીધી દીખતા ધંધામાંથી. એ જમાનામાં 5 લાખની આવક છોડી દીધી અને સામાન્ય મૂડી લઈને બી આવ્યા. બહુ એવી કોઈ યોગ્યતા નહોતી, પણ એક નિર્ણય એને સત્સંગનો લીધો, એ બહુ સારો હતો. ગુરુદેવને દ્રષ્ટાંત આપતા, જુઓ આને 40 વર્ષની ઉંમરે નિવૃત્તિ લઈ લીધી. કાંતિભાઈ માટે વાત કરતા હતા, એમને પણ બહુ સારા પ્રોસ્પેક્ટ હતા નોકરીમાં, ઇન્ડિયન એરલાઇનમાં. એ બધા છોડીને, નોકરી છોડીને બી આવ્યા, બેસી ગયા સ્વામી, એનો દાખલો દેતા હતા. તો ત્યાં એમનો કે આ નિમિત્તાધીન પણ કરે છે, કેમ કે મોટાભાગના જીવો મોટી ઉંમરે પણ નિવૃત્તિ લેતા નથી. શું એટલે એમ કે જુઓ, 60 વર્ષે પણ, 70 વર્ષે પણ હજી માથો માર્યા કરે છે. હં, અને આ તો સાબ મૂકીને વી આવ્યા, એનો ભાઈનો છોપીને બધું વી આવ્યા હતા. તો એનો દાખલો દેતા હતા કે જુઓ સત્સંગ માટે એને આમ કર્યું. એટલે જુદી જુદી રીતે જુદા જુદા વખતે વાતો આવે, પરસ્પર કોઈને વિરુદ્ધ પણ લાગે, પણ એ યોગ્ય જ કહેતા હોય છે. પછી આવે ને કામ ન કરે તો એને એ રીતે કે આવ્યો, એથી હું થઈ ગયું, એ તો ઘણા બેસે જ બેસી ગયા છે નિવૃત્તિ લઈને, પણ પુરુષાર્થ ન કરો તો શું કામ આવે એમ. એટલે જેને શ્રવણ યોગ હોય, તાત્પર્ય શું નીકળે છે કે જેને શ્રવણ યોગ હોય, નિવૃત્તિ હોય, એવો પુણ્ય યોગ હોય, એને એટલાથી સંતુષ્ટ થવું યોગ્ય નથી કે ચાલો અમને આ મળે તો છે, રોજ અમને મળે તો છે. શું ત્યાં એવી રીતે થતું, જો ગુરુદેવનું પ્રવચન 2 વખત તો આપણને મળે જ છે, આપણે કેટલા ભાગશાળી છે, આપણને 2 વખત ગુરુદેવનું પ્રવચન મળે છે, એમ નહીં લેવાય. ત્યાં આપણે હવે અહીંયા આવીને શું કર્યું, નિવૃત્તિ લઈને શું કર્યું, આપણે કેટલા આગળ વધ્યા, એ વાત. અને પુરુષાર્થ શું કરીએ છીએ આપણે, એ વાત ઉપાદાનથી પૂરી લેવી જોઈએ. ગુરુદેવ કહે છે ને કે ઘણી વાર ભગવાન મળ્યા પણ પોતાની ખામીને લઈને પલટો નહીં, સત્પુરુષનું તીર્થંકર મળ્યા અનંતવાર પણ પોતે પલટો. ભગવાનનું નિમિત્ત તો જોરદાર હતું, સત્પુરુષ કરતા એ તીર્થંકરનું નિમિત્ત તો જોરદાર હતું, કેમ કે ત્યાં તો આરી ઉઠાવવાની જગ્યા નથી. સત્પુરુષમાં તો તમને દોષ પણ દેખાય, એનો તો રાગ પ્રસિદ્ધ પ્રગટપણે દેખાય, રાગની પ્રવૃત્તિ દેખાય. ત્યાં તો વિતરાગ છે, કોઈ પ્રવૃત્તિ નથી, એકલા ધ્યાનસ્થ અવસ્થામાં જ છે, અને કોઈ શંકાનો અવકાશ ન પડે એવી પરિસ્થિતિમાં પણ વિતરાગને ઓળખ્યા નથી. પોતાની ભૂલ કેવડી મોટી, ભગવાનનું નિમિત્ત તો જોરદાર હતું, ગુરુદેવનું નિમિત્ત પણ જોરદાર હતું. વળી લઈ લીધું પોતે. ભગવાનનું નિમિત્ત તો જોરદાર હતું અને ગુરુદેવનું નિમિત્ત પણ જોરદાર હતું, પણ પલટો પોતે ખાતો નથી. આમ થાય છે. સમૂહ શરણમાં તો ધાણી ફૂટે એવી રીતે સમીર દર્શન થાય. લગભગ કડાઈમાં નાખે ને, જાર નાખે કે મકાઈ નાખે તો ફટાફટ તડ 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 સેકન્ડે સેકન્ડે થવા માંડે, ધાણી ધાણી બનવા માંડે. એવી રીતે લાખો કરોડો જીવો આવ્યા હોય છે સમૂહ શરણમાં. એવો અતિશય છે કે ત્યાં જગ્યાનો તકલીફ પડતી નથી. ક્ષેત્ર મર્યાદિત છે, 12 યોજનની ત્રિજ્યા એટલે 24 યોજનનો ડાયામીટર હોય છે અને ગોળાકારે સમૂહ શરણ હોય છે ભગવાનનો ફરતો. અને દેવોની જગ્યાએ દેવોની સભામાં દેવો બેસે છે, મનુષ્યોની સભામાં મનુષ્ય બેસે છે, તિર્યંચોની સભામાં તિર્યંચ બેસે છે. બધાના બેસવાના સ્થાનો પોતપોતાના ખંડ જુદા જુદા છે. એમાંથી થવા જ માંડે. હવે આપણને નથી થયું અનંત વાર એવી રીતે, એવો યોગ પુણ્ય યોગ મળ્યા છતાં નથી થયું. કેટલાયને થવા જ માંડે ને કેટલાયને થઈ ગયું એવી રીતે. આપણને નથી થયું એ વાત નક્કી છે. અહીંયા છીએ એનો અર્થ શું છે કે એવા અનંતવાર યોગ વિના છતાં નથી થયું એ વાત નક્કી છે. તો જીવ કેવા કેવા પ્રકારે ભૂલ કરી હશે કે જેથી એવા યોગમાં પણ વંચિત રહ્યો. આ વિષય ગંભીરતાથી વિચારવા યોગ્ય છે. હા, તિર્યંચોને થાય, તિર્યંચો પંચમ ગુણ સ્થાને આવી જાય ત્યાં સુધી આગળ વધી જાય, દેવોને થાય, મનુષ્યોને થાય, મનુષ્યોમાં થયા પછી મુનિદશા થાય, મુનિદશા થઈ હોય એને કેવળ જ્ઞાન થાય, એ બધું ત્યાં થાય. એવું માહોલ તો એવું હોય છે કે એકવાર એમ કહી શકાય કે ન થતું એને થઈ જાય, એવું માહોલ હોય છે સમસરણનો. હું દિવ્ય ધ્વનિ એવી, ભગવાનનું સ્વરૂપ એવું, અતિશય એવું, માહોલ એવું, પણ આ જીવને ઊંધાઈ પણ એવી છે. એટલે ત્યાં પણ જીવે ગડબડ કરી છે ઘણી, ઊંધો જ ચાલ્યો છે. કેટલો ઊંધો ચાલ્યો? પૂરેપૂરો ઊંધો ચાલ્યો. કાંડાબૂટ પાણીમાં શીર્ષાસન કરીને બૂજો એમ કહી તો ચાલે, નહીં તો બુડવાની જગ્યા નથી ત્યાં તો. ત્યાં તો બુડવાની જગ્યા નથી. સત્તાય તે તૈરો નહીં એ વિચારવા યોગ્ય વિષય થાય છે. પોતે પલટો ખાતો નથી, જો શું પોતે પલટો ખાતો નથી. બહિર્દૃષ્ટિ છોડીને અંતરદૃષ્ટિ કરતો નથી. બહિર્દૃષ્ટિ છોડતો નથી, બાહ્યદૃષ્ટિ છોડતો નથી, અંતરદૃષ્ટિમાં આવતો નથી. અથવા પ્રથમ ભૂમિકાએ કેવળ એક આત્મકલ્યાણ સિવાય બીજું કાંઈ કરવું નથી એવો દ્રઢ નિશ્ચય કરતો નથી, એટલે બીજું બીજું કરી દે છે. શું છે? પહેલે તબક્કે જો આ એક દ્રઢ નિશ્ચય કરે છે કે અરે અનંતકાળે દુર્લભ એવો એવી તક, અનંતકાળે દુર્લભ એવી આ તક મળી છે. મનુષ્યપણું, જૈન ધર્મ, સત્પુરુષના વચનો અને આવો સ્પષ્ટ માર્ગ ચોખ્ખો, તો હવે મારા આત્મકલ્યાણ સિવાય કાંઈ કરવું નથી મારે, એવો દ્રઢ નિશ્ચય કરે ને તો એના પરિણામની મર્યાદામાં આવી જાય. એટલે એ નિશ્ચયથી વિરુદ્ધ જેટલા પરિણામ જાય ને સીધી ઠેસ લાગે અંદર. ખરેખર તો ભાવના જેનું નામ છે. એવી જે આત્મકલ્યાણની અંતરની ભાવના ઉઠી હોય અને પોતાના પરિણામે ભાવનાની વિરુદ્ધ ચાલે, ચાલવાના ચાલ્યા વગર નહીં રહ્યો, ચોક્કસ ચાલવાના, કેમ કે પૂર્વે ઊંધું ઘૂંચ્યું છે એ આવ્યા વગર નહીં રહ્યા સામે, પછી જ જશે એ, ઊભું થઈને જશે. અને એમ હારી ગયો તો હારી ગયો, ને જીતી ગયો તો જીતી ગયો. તો અંતરની ભાવના હોય એને ઠેસ વાગે, જેવા પોતાના પરિણામ આગળ વિરુદ્ધ જાય કે એને ઠેસ વાગે, હાલતા હાલતા ઠેસ, પરિણામથી ચાલશે ચાલતા ઠેસ વાગે. એને જોયા વગર આવેલો મેં ઠેસ કેમ વાગે, કે નીચે જોયા વગર આવેલો, પગ બરાબર ન ઉપાડ્યો. કોમળ એવી ભાવનાને ઠેસ વાગે, એ ભાવના એ ઠેસને બરદાસ્ત નથી કરતી, સહન ન કરે બસ. એટલે અંતરની ભાવનાથી ઉપડેલો જીવ ભૂલતો નથી, પલટો ખાયા વગર રહેતો નથી, કેમ કે એને હવે કેમ આ સિવાય કરવું નથી, આ એક જ કરવું છે બસ, ને પછી એ ભૂલ નહીં કરે. નહીંતર અનાદિની જે બાહ્ય દ્રષ્ટિની પરિસ્થિતિ પરિણામની થઈ ગઈ છે એ જીવને બહાર ખેંચી જાય છે, જીવને બહાર ખેંચી જાય છે, કોઈને કોઈ પ્રકારે, કોઈને કોઈ પ્રસંગે, કોઈને કોઈ ઉદયે બહાર ખેંચાઈ જાય છે. ને પલટો અંદરમાં ખાવો છે, એ અંદરમાં પલટો ખાઈ શકતો નથી. આ એક બીજું કાંઈ લાંબી ટૂંકી વાત ન સમજાય તો પણ એક આ દ્રઢ નિશ્ચયમાં આવી જાય કે હવે મારે બીજું કાંઈ કરવું નથી, આ એક જ કામ મારે કરવું છે. અને તો પછી એની ભાવના વિરુદ્ધ એને વાંધો નહીં આવે, ભાવના વિરુદ્ધ થશે તો પણ વાંધો નહીં આવે, એની ભાવના એને અંદર લઈ જશે, ભાવનાથી લગ્ન હશે, એને સૂજ આપશે, આનંદ થાય આનંદ થાય. અને નહીતર બધું બરાબર સમજાયા પછી પણ સમસ્યા ઉભી રહેશે કે પ્રાપ્ત કેમ થતું નથી, સમજાય છે બધું પ્રાપ્ત કેમ થતું નથી. એ પ્રશ્ન બેનશ્રીના વચનામૃતમાં 425 નંબરમાં કોઈ કહ્યો છે કે અમારી સમજણ જોતા યથાર્થ લાગે છે, હવે શું ખામી રહી અમને સમજાતું નથી, કેમ કે નિવૃત્તિ લઈને બેઠા હોય. વાતાવરણ સોનગઢનું ગુરુદેવ હતા ત્યારે પ્રવચન સાંભળવું, ભક્તિમાં બેસવું, ઘરે જઈને પણ શાસ્ત્ર સ્વાધ્યાય કરવો, નિવૃત્તિ લઈને આવ્યા હોય, બરાબર સમજાય પણ કાંઈ આવતું નથી, કામ થતું નથી, શું ખામી છે? તો કે પાત્રતાની ખામી છે. શું લીધું બેનશ્રી ઉત્તરમાં? શું શબ્દ એમ લીધો છે, ખાસ પ્રકારની પાત્રતાની ખામીને લીધે સમજાય છે છતાં કામ થતું નથી. એ ખાસ પ્રકારની પાત્રતા ક્યાં ઊભી થાય છે? આ નિશ્ચયમાં ઊભી થાય છે કે મારે મારા આત્મકલ્યાણ સિવાય બીજું કંઈ કરવું નથી. એ ભાવનાથી, અંતરની ભાવનાથી ઉપડ્યો, એ કોઈ પણ ઉદય આવશે, કોઈ પણ પ્રકાર બનશે, કોઈ પણ પોતાના પરિણામની અંદર પણ અંદરમાંથી પૂર્વ સંસ્કારોને લઈને ઊંધું ઘણું કર્યું છે, આવશે બધું, ઊભું થશે, ઊભું થયા વિના રહેશે નહીં. અને એ જ ટેસ્ટિંગ પોઈન્ટ છે, પરીક્ષા કાળ છે. એ વખતે પોતે ભાવને છોડતો નથી તો બચે છે, ભાવના છૂટી તો ગયો નહીં બચે. તાત્પર્ય એ છે કે જ્યારે જ્યારે પોતાના પરિણામ વિરુદ્ધ ચાલે ત્યારે આ નિશ્ચયને, જરા પણ આ ભાવનાને જરા પણ મચક ન આવે એવી રીતે વળગી રહેવું જોઈએ. જો ન વળગ્યો તો આ સંસારના પ્રવાહમાં ક્યાં જઈને ફેંકાય એનો કોઈ હિસાબ કિતાબ નીકળ્યો નથી. એવી રીતે પ્રવાહમાં ચાલ્યો છે અને અનંતવાર એવું બન્યું છે. ઉપરની ભાવનાથી ગયો, બધું બરાબર મળ્યું. તીર્થંકર યોગ સિદ્ધિનું બધા બધું બરાબર મળ્યું. પોતે ખેંચાઈ ગયો, પોતે ખેંચાઈ ગયો. આશય 292 થી છે. નવાણું સુધી ચાલી ગયા. અઠાણું નવાણું નો પછી લઈશું, કેમ કે 300 માં પણ એ વિષય ચાલ્યો છે કે ભાવના તો છે પણ પડતો ખાવો છે પણ પુરુષાર્થ પડતો નથી. હજી ખેંચ્યું છે વિષયને, ખેંચો છે પ્રશ્નમાં. આત્મકાર્ય કરવામાં પુરુષાર્થની પ્રધાનતા છે. સહજ પુરુષાર્થ અંતરની ભાવનાથી અને રુચિથી ઉત્પન્ન થાય છે. તે અર્થે સત્સંગ સ્વાધ્યાય આદિ બાહ્ય સાધન છે. પરંતુ પુરુષાર્થ વિના કાર્ય થતું નથી. ઉપર ઉપરની ભાવનાથી કે ઈચ્છાથી પુરુષાર્થની ઉત્પત્તિ થતી નથી. સતત લગ્નપૂર્વક પ્રયત્ન થવો ઘટે.